આ બધા પુરસ્કાર મેળવ્યા બદલ આપ શું વિચાર અને લાગણીઓ અનુભવો છો?
સ્વામી જય અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુણાતીતાન સ્વામી મહારાજની જય, ભગતજી મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય. અમેરિકા જેવા દેશની અંદર રહીને આપણા જે ધર્મના મૂલ્યો છે, આધ્યાત્મિક મૂલ્યો છે, આ બધા મૂલ્યો સચવાય અને એ માટેનો જે પ્રયત્ન આપ સર્વ કરી રહ્યા છો અને એમાં યુવકોની અંદર આવી જે ભાવના, કારણ કે આ યુવાન વર્ગ એ મોજશોખ એસારામની અંદર ફરતા હોય છે, કોલેજ જીવનમાંથી પણ એમનું જીવન જે લાઈફ સારું બનાવવું જોઈએ એને બદલે અવરે રસ્તે જાય છે. એવા વખતની અંદર આ દેશની અંદર રહીને પણ અનેક બધી જાતની પ્રલોભન છે, આકર્ષણો છે. એ આકર્ષણોને મૂકીને, પ્રલોભનને મૂકીને પણ જે આપણને ભગવાને આદેશ આપ્યા છે, જે ધર્મના મૂલ્યો આપ્યા છે, આધ્યાત્મિક મૂલ્યો આપ્યા છે આપણા શાસ્ત્રોએ, ઋષિમુનિઓએ, એ મૂલ્યો સચવાય એને માટે અત્યારે આપણી સમક્ષ યુવકોએ જે કંઈ રજૂઆત કરી અને એમને આ પ્રમાણે કાર્ય કર્યું છે, એમને ધન્યવાદ છે. અને આપણો યુવાન વર્ગ એ ખૂબ સુંદર ને સંસ્કારી બને. આ દેશના પણ યુવાનો, આ દેશની તમામ પ્રજા, આપણે બહારથી આવેલા આપણે તમામ, એ બધાને પણ આ મૂલ્યોને અંદર શ્રદ્ધા અને વિશ્વાસ બેસે એ માર્ગે ચાલે. હમણાં જજ સાહેબે આપણને પ્રવચન આપ્યું, એમાં એમને એ જ વાત કરી છે કે આ મૂલ્યો ભારતમાં જે છે ખૂબ સુંદર ને સારા છે અને એ મૂલ્યોથી જ આપણને શાંતિ આવશે એવું એમને પણ કહ્યું. આ કોઈ સાધારણ વ્યક્તિ નથી, જજને ઠેકાને બેઠેલા છે, એ આપણને વાત કરે છે. એટલે આ દેશની અંદર પણ એની જરૂર છે એવું આજે દરેકને સમજાય છે. નાના મોટા બધા જે હોય એને સમજાય છે કે ખરેખર આજે જે અશાંતિનું કારણ છે અને અધર્મનો ફેલાવો, ભ્રષ્ટાચાર, દુરાચાર છે, એમાંથી બચવા માટે આપણા માટેનો જે સંદેશો ભગવાને આપ્યો છે, ગીતા, ભાગવત, ઉપનિષદ, મહાન મહાભારત છે, ભગવાન સ્વામિનારાયણે વચનામત આપ્યું, શિક્ષાપત્રી આપી છે, બીજા પણ આચાર્યોએ પોતપોતાના ધર્મની અંદર બધા સંદેશાઓ આપ્યા છે. મહાન આચાર્યો થતા દરેક ધર્મો છે આપણા જુદા જુદા બધા, કે જેની અંદર એ મહાન પુરુષો થઈ ગયા એમને આપણને ખૂબ સુંદર ને સરસ વાતો બધી આપી છે. એ પછી જૈન ધર્મ હોય, વૈષ્ણવ ધર્મ હોય, શિવ ધર્મ હોય, શક્તિ ધર્મ હોય, અગર તો આ પ્રમાણે ખ્રિસ્તી ધર્મ હોય કે મુસ્લિમ ધર્મ હોય કે બીજા કોઈ પણ ધર્મ હોય, એમના આદિપુરુષો જે થઈ ગયા એમને તો જગતના કલ્યાણ માટેની વાત કરી છે, સુખ શાંતિ કેમ થાય છે. પણ માણસ આજે આ રજોગુણી વાતાવરણની અંદર એ વાતને એક જુદા સ્વરૂપમાં પોતે એના અર્થો કરીને આજે એ ક્લેશનું વાતાવરણ આપણે થાય છે, અગર તો એનાથી વંચિત આપણે થઈએ છીએ. એટલે જેટલા આપણે ધર્મના મૂલ્યો છે, સંસ્કાર છે, સંસ્કૃતિ છે, એ આપણે સાચવીએ અને એ પ્રમાણે આપણું જીવન બનાવીએ તો દરેક ક્ષેત્રની અંદર સુખ ને શાંતિ છે. દરેક ક્ષેત્ર, દરેક દેશની અંદર પણ સુખ ને શાંતિ પ્રાપ્ત થશે, કારણ કે શાંતિ માટે ઝંખના માણસ દરેકને છે. પણ શાંતિ ક્યાં છે, કેવી રીતે આવે છે, એ આપણે જ્યારે શાસ્ત્રોનું પઠન કરીએ, દરેક ધર્મ પોતપોતાના શાસ્ત્રો અને મહાન પુરુષોના જીવનમાંથી પ્રેરણા મેળવે તો એમને એમાંથી જે કંઈ શાંતિની વાત છે પ્રાપ્ત થાય, અને એ બધી વસ્તુથી છે. એટલે દરેકને પોતાના ધર્મમાં ખૂબ શ્રદ્ધા હોવી જોઈએ, ભગવાનની અંદર પણ ખૂબ શ્રદ્ધા હોવી જોઈએ, આપણે જે શાસ્ત્રો દરેકના છે એમાં પણ શ્રદ્ધા હોવી જોઈએ, એમાં લખ્યું છે એટલું પણ સત્ય સનાતન છે, એ રીતે કરવાથી જ શાંતિ આવે. બાકી આજે ભૌતિક સુખથી કોઈ શાંતિ આવે એ આપણા શાસ્ત્રોમાં પણ લખ્યું નથી. ભૌતિક સુખ એ નાશવંત છે અને એમાં સુખ છે એવું કોઈ મોટાએ કલમ મૂકી નથી અમારા ગુણાથ સ્વામી કહ્યું. કારણ કે ભૌતિક સુખ તો એ દેહના સુખ માટે છે, પણ આત્માની જે શાંતિ જોઈએ છે, પરમાત્માની જે આપણે સુખ જોઈએ છે, એ આપણા શાસ્ત્રોની અંદર લખેલી જે વાતો છે એને મહત્ત્વ આપીને આપણા જીવનમાં જેટલું આચરણ થશે એટલું આપણને સુખ આવશે. ધર્મની વાતો કરીએ, ધર્મના પ્રવચન કરીએ, પણ એથી ધર્મ કંઈ આપણામાં આવતો નથી. ધર્મનું આચરણ કરવું જોઈએ. આપણને જ્યારે ભૂખ લાગે છે ત્યારે વાત કરીએ કે બહુ સરસ રીતની બધી મીઠાઈ છે, બધી બહુ સારી વાનગીઓ બની છે, જુદા જુદા પ્રકારની જેવી વાતો કરીએ તો એથી એ લોકોને એની માહિતી મળે પણ શાંતિ ન મળે. ખાઈએ તો જ ભૂખ ટળે, અને જે આપણે ભૂખ ટાળવાની વાત છે એ ખાવાથી થાય છે, શરીરમાં આવવાથી. એમ આપણે ગમે એટલી બધી આપણી દુનિયાની વાતોને કરીએ છીએ પણ એની અંદર આપણું શુદ્ધ આચરણ આપણો ધર્મ છે એનો બરાબર રીતે આપણે આચરણ કરીએ તો શાંતિ થાય છે. એટલા માટે આપણા ધર્મશાસ્ત્રોની અંદર મહાન પુરુષોએ આપણને ચાર પુરુષાર્થ બતાવ્યા છે. આપણે પુરુષાર્થ કરવાનો છે. આજે એમ કેટલા લોકો એમ માને છે કે ભાઈ ધર્મવાળા એ લોકો કે શું પુરુષાર્થ કરે છે, મંદિરોમાં ભેગા થાય, સભાઓ કરે, તાલીઓ પાડે, પ્રસાદ ખાઈને ચાલ્યા જાય, આવી કેટલી ભાવના છે. એટલે મંદિરોની જરૂર શું છે, ધર્મની જરૂર શું છે, આવી પણ આપણે વાતો કરીએ છીએ. એટલે પુરુષાર્થ શું, એમાં પુરુષાર્થ કંઈ થતો નથી. કંઈક તમે એવી સમાજની સારી પ્રવૃત્તિ કરો, દેશની પ્રવૃત્તિ કરો, બધું અમે કહીએ છીએ કે જોઈએ છીએ દેશની પ્રવૃત્તિ, સમાજની પ્રવૃત્તિ, એમાં સ્કૂલો, કોલેજો, અગર બીજી જે કંઈ સામાજિકની અંદરની મનુષ્યોને જરૂરિયાત છે, કોઈ બધા આવે ભૂકંપ આવે તો એની અંદર એ બધીની જરૂર છે, ને એ કરીએ છીએ. આ સંસ્થા પણ કરે છે, બીજી સંસ્થાઓ પણ કરે છે, ધર્મની સંસ્થાઓ બધું જ કરે છે, નથી કરતા એવું નથી. એની જરૂર છે, મનુષ્ય માત્રની જરૂર છે, પણ એના કરતાં વિશેષ જરૂરિયાત એ આધ્યાત્મિક જ્યાંથી આપણને પ્રાપ્ત થાય એની પણ જરૂર છે. એવા આપણા ગ્રંથો છે એનું મહત્ત્વ સમજવું જોઈએ, મંદિરોનું સમજવું જોઈએ. આપણા આચાર્યો ગુરુ મહાન સંતો થઈ ગયા, ભગવાન સ્વામિનારાયણ કહી ગયા, એ બધા એ બહુ જ આપણને સુંદર વાત આપી. સ્વામિનારાયણ ભગવાન પૃથ્વી પર પ્રગટ થયા અને એમને પોતાની એક 50 વર્ષની ઉંમરની અંદર એમણે અદ્ભુત કામ લોકોના કલ્યાણ માટે કર્યું. અને હજારો મનુષ્યો જે કંઈ વ્યસની હતા, દુરાચારી હતા, લૂંટફાટ કરતા હતા, લોકોને ત્રાસ આપતા હતા, જે અશાંતિ હતી એને માટે શાંતિ કરી એમને. એ એમના જીવનમાંથી, એમના સિદ્ધાંતોથી એમને આપી. દરેકને એ પ્રકર્યું કે ધર્મની અંદર ઝઘડા ન હોવા જોઈએ. ધર્મજ્ઞેયો સદાચાર, સદાચાર એ મુખ્ય ધર્મ છે. એ કોઈપણ સંપ્રદાયમાં આપણે હોઈએ એ પછી આપણા દરેક ધર્મો છે, અને આના હોય કે ગરીબ હોય, તવંગર હોય, કે બીજી જ્ઞાતિ જાતિના કોઈ પણ મનુષ્ય હોય, એનો ધર્મ એક જ છે, સદાચારી બનવાનું, સારું આચરણ કરવાનું. અને સારું આચરણ કરીને જે કંઈ આપણે પ્રાપ્ત થાય એ સમાજ માટે, દેશ માટે અને ધર્મ માટે વાપરવું જોઈએ. એટલે એવા સદાચારી નિયમ હોય કે જેનામાં કોઈ જાતનું વ્યસન દૂષણ ન હોય, જીવ હિંસા ન હોય, કોઈ પ્રકારનો કોઈને માટે ક્લેશ ન હોય, આપણાથી કોઈને દુઃખ ન થાય, ત્રાસ ન થાય, આવી જે આપણી વાત છે એ આપણે જો હોય તો એમાંથી આપણને સુખ શાંતિ થઈ જાય. તો એ બધી વાત આપણને સમજાવી. એટલે એ કહ્યું કે ચાર પુરુષાર્થની અંદર પહેલો પુરુષાર્થ આપણે ધર્મની બાબતમાં પુરુષાર્થ છે, ધર્મ આપણને પુરુષાર્થની વાત કરી છે, અને ચાર પુરુષાર્થ એ અગત્યની વસ્તુ છે. ચાર પુરુષાર્થની અંદર પહેલો ધર્મ પુરુષાર્થ કહ્યો કે ધર્મનો પુરુષાર્થ કરો, કે જે જેને માનતા હોય એ ધર્મ સંપૂર્ણ શ્રદ્ધા રાખીને અને નીતિ નિયમનું જે ધોરણ છે અને આધ્યાત્મિકતા જે છે એને બરાબર રીતે જીવનમાં રાખો, ઉતારો, એનું આચરણ કરો, લોકો સુધી પહોંચાડો. લોકો છે આજે બીજી રીતે આપણે બધી દુનિયાનો વિકાસ થયો, પણ એની સાથે સાથે આપણો આધ્યાત્મિક મૂલ્યોનો પણ વિકાસ થવો જ જોઈએ, તો જ આપણે બેલેન્સ થઈ શકે. એટલે કે બેલેન્સ જે જાય છે એનું કારણ શું છે, કે એક વસ્તુ આપણે જે કરીએ છીએ પણ એની અંદર આપણે બધા મૂલ્યો ખોઈએ છીએ, આગળ તો એના તરફ ઉપેક્ષા થાય છે અને એમાં થઈ જાય, પણ ઉપેક્ષા ન કરવી જોઈએ. બે છે ભાઈ, વસ્તુ સરખી હોય તો કામ ચાલે. ગાડીના પાટા બે હોય છે, પ્લેનના બે પાંખો હોય છે, એમ દરેક વસ્તુની અંદર બેલેન્સ હોવું જોઈએ. એમ આપણે સંસારમાં આવ્યા છીએ, આવ્યા છે તો એ તમે સંસારી રીતે તમારું બેલેન્સ સાચવો, પણ એને મહત્વ આપીને ધર્મને ગૌણ ના કરો, આધ્યાત્મિક બોલાને ગૌણ ના કરો, એને પણ એટલાથી વધારે મહત્વ આપો. અને એને પણ તમે મહત્વ રીતે પ્રચાર જેમ તો થાય એટલો, હવે પ્રચાર જેમ આપણે કેળવણી માટે સ્કૂલો કોલેજો કરવું પડે છે, આરોગ્ય માટે દવાખાના એ બધું કરવું પડે છે, બીજી રીતે વ્યવસ્થા કરવા માટે દેશની ઘણા ઘણા બધા આપણે કાર્યો કરવા પડે છે, દરેક કેરિયર કરે છે, અને એ થવાનું જરૂર છે એને જ ના, પણ એની સાથે સાથે આવા આધ્યાત્મિક મૂલ્યો જેમાંથી મળે છે એ દરેક મનુષ્ય પોતાના મંદિરો ધર્મવાળા કરે, એને એના અંદરના સંતો એ પણ પોતાના ધર્મના પ્રચારો કરે, અને એકબીજાના પ્રત્યેનો પ્રેમ વધે. જે કંઈ આપણે કાર્ય કરીએ છીએ એમાં પ્રેમ, એકબીજાના પ્રત્યેની આત્મીયતા, કે એકબીજાના કાર્યને સહયોગ થવો જોઈએ, કે તમે જે ભગવાનને માનતા હો એમાં તમે શ્રદ્ધાપૂર્વક એને વિશેષ કરીને માનો, એનો વાંધો નથી, પણ બીજાનો અનાદર ન કરો. બીજા ધર્મનો છે, બીજા સંપ્રદાયનો છે, અનાદર ના કરો. બીજાને એટલું જ મહત્વ આપો કે ભાઈ એનામાં એ શ્રદ્ધા છે ને એ કરે છે, સારું છે, કે જેથી કરીને ધર્મની ભાવના લોકોમાં, પ્રેમ ભાવના એકબીજાની વધે. તો એ છે કે ધર્મ એ મુખ્ય વસ્તુ છે, એ જો જીવનમાં આવે. એ ધર્મ બોલવાથી નથી આવતો, આચરવાથી આવે છે. ખાવા ભૂખ છે એને વર્ણન કરવાથી, પદાર્થો વર્ણન કરવાથી ભૂખ નથી જતી, ખાવાથી જાય. એવી રીતે ધર્મની વાત કરવાથી નથી થતી, એ આચરણમાં છે. એનું જીવન એવું શુદ્ધ ને પવિત્ર હોવું જોઈએ, એને જોઈને તમને પ્રેમ થાય, એને જોઈને તમને એને વર્તે આદર થાય, એવી રીતનું જીવન બનાવવાની વસ્તુ છે. અને એવા જેમને જીવન બનાવ્યા છે એવા મહાન સંતોની, એમના ડૉક્ટર સ્વામીએ વાત કરી કે એવા શુદ્ધ હૃદયના પવિત્ર માણસ, પવિત્ર એવા સંતો થયા છે, મહાન આચાર્યો થયા છે, એવા રાજકીય પુરુષો પણ થયા છે, સામાજિક પુરુષો થયા છે. તો એના પ્રત્યે જોઈને આપણને આનંદ થાય, એની વાત સાંભળીને પણ આદર થાય, એના જીવન પ્રસંગો સાંભળીને પણ આનંદ થાય છે. કારણ કે જીવન એવું લોકો માટે જીવ્યા છે, લોકોના સુખને માટે, લોકોને શાંતિ થાય એટલા માટેનું, અને એવા આધ્યાત્મિક મૂલ્યો એને મહત્વ આપીને પોતે જીવન જીવ્યા છે, તો એમાંથી દરેકને સારો લાભ સુખ થયો છે. તો એ કહ્યું કે પહેલો ધર્મ પુરુષાર્થ, એ આપણો અગત્યની વસ્તુ છે, એ શાસ્ત્રોએ કહેલો છે. એ ધર્મ એટલે નીતિ નિયમનું જે ધોરણ છે, અહિંસા, બ્રહ્મચર્ય, સત્ય, આ બધા આપણા મૂલ્યો છે, અને ધર્મ, જ્ઞાન, વૈરાગ, ભક્તિ આ પણ મૂલ્યો છે. એટલે એ રીતે જે જે ભગવાનને માનતા એમાં રહીને આ બધા મૂલ્યોને સાચવીને લોકોની અંદર એનું પ્રસારણ કરવું, જેટલું આપણે પ્રસારણ કરશું એટલું આવશે. એ પછી જે રીતે આપણે કાર્ય થતું હોય એ રીતે કરવાની જરૂર છે, તો એનાથી એ ધર્મનું પ્રસારણ થવાથી શાંતિ, સુખ, દરેક મનુષ્ય પ્રેમ થાય એકબીજાને, એકબીજાના પ્રત્યે રુચિ થાય. તો એ ધર્મ એ પાયાની વસ્તુ છે પુરુષાર્થની અંદર. પુરુષાર્થ આપણે કરીએ છીએ, પૈસા કમાઈએ, બધું ઘણા ઉદ્યોગો કરીએ, ઘણી જાતનો વિકાસ કરીએ, આ બધો પુરુષાર્થ છે. પણ એ પુરુષાર્થ કેવળ પુરુષાર્થ નહીં, એની સાથે ભગવાનની કૃપા જોઈએ. એટલે ભગવાનના આદેશો, ભગવાને આપેલા મૂલ્યો છે, સંતોએ આપેલા મૂલ્યો છે, શાસ્ત્રોએ આપેલા મૂલ્યો છે, એની પણ અગત્યતા આપણે રાખવાની છે. તો એ કહ્યું કે ધર્મ એ પાયાની વસ્તુ છે, પાયો જેટલો મજબૂત હોય, બિલ્ડિંગમાં હો માર કરો તો વાંધો ના આવે, એવું પાયો હોવો જોઈએ. પાયો ફાઉન્ડેશન, ફાઉન્ડેશન જેટલું મજબૂત છે એટલી ઇમારત આપણી રક્ષણ સુરક્ષા રહેશે, એની અંદર આપણે સારી રીતે રહી શકશું, ઉપયોગ થઈ શકાય. એમ આપણા જીવનની અંદર આ ધર્મ એ અગત્યની વસ્તુ છે, એ અમૂલ મૂલ્ય છે, એને આપણે બરોબર જીવનમાં ઉતારવાનું છે, અને એ જીવન જીવીને આપણે આપણું દરેક કાર્ય કરવાનું છે. બીજો પુરુષાર્થ બતાવ્યો કે ધર્મ છે, પછી અર્થ પુરુષાર્થ. અર્થ એટલે આપણે દ્રવ્ય, કારણ કે સંસાર છે, જગત છે, એની અંદર બધાને પૈસાની જરૂર છે, ને મકાનની જરૂર છે, ને બીજી બધી જરૂર છે. એટલે અર્થ જે પૈસો, જેને માટે આપણે ધંધો, રોજગાર, બીજું ત્રીજું કરીને, પણ એ અર્થ કેવી રીતે પ્રાપ્ત કરવો, એ શાસ્ત્રોએ કહ્યું છે. નીતિ નિયમમાં રહીને, ભગવાનના આદેશોને શુદ્ધ પાલન કરીને, નીતિ નિયમનું ધોરણ ગયું અને એ થયું, તો પછી આપણે બધી રીતે એ મળેલી પ્રાપ્તિ, જે અર્થ એટલે પૈસો પ્રાપ્ત કર્યો છે, તો ભ્રષ્ટાચારમાં જશે, દુરાચારમાં જશે, બીજાને નાશ કરવા માટે થશે, બીજાને હેરાન કરવા માટે પૈસો એ રીતે જ વપરાશે. પ્રાપ્ત કરશો પણ તોય પણ આ વિચારો એવા જ આવશે. અનિતિથી પ્રાપ્ત કરેલી દ્રવ્ય એ આપણને મુશ્કેલી જ કરે છે, પણ નીતિથી તમે જે કર્યું હોય, નીતિથી પ્રાપ્ત કર્યું તો તમારા વિચારો સારા રહે છે, એ સમાજ માટે થશે, દેશ માટે થશે, અને ધર્મ માટે અને ભગવાન માટે પણ આપણે કરી શકાય તો એનાથી બધી કેટલી સમાજની શાંતિ અને ધર્મની જેટલી ભાવના વધે એની શાંતિ. એટલે અર્થ જે પ્રાપ્ત કરવાનો પણ પુરુષાર્થ કયો છે એ પુરુષાર્થ પણ કરવો. નથી કહ્યું કે બેહીરો હાથ પગ જાલીને અને તમારા ભગવાન એ થશે. પુરુષાર્થ કરે એટલે બધું જ આપણે દુનિયામાં. ત્રીજો પુરુષાર્થ કયો કે પોતાની ઈચ્છાઓ. આજે આપણી જે કંઈ ઈચ્છાઓ જરૂરિયાતો છે એ બધી પણ આપણે કરવાની છે અને એ રીતે પુરુષાર્થ કરીને એ વધુ કરવાનું. અને એ ઈચ્છાઓને આપણે એ રીતે કરીને એને અંદરથી આપણે જે કંઈ કાર્ય કરવાનું છે એ બધું કરવાનું છે. તો સ્વામી કહે છે ત્રીજો પુરુષાર્થ એ છે. ચોથો મોક્ષની વાત બતાવી. ચોથો પુરુષાર્થ મોક્ષ. આપણે ધર્મ પહેલી વસ્તુ, મોક્ષ છે છેલ્લી વસ્તુ છે. એટલે આપણું ધ્યેય શું છે કે મનુષ્ય અવતાર જે મળ્યો છે એથી ધર્મનું આચરણ મજબૂત કરીને ત્યાર પછી તમે તમારો અર્થ કરો, ત્યાર પછી તમારો સંસાર કરો. તમારા જે બધું સંસારી જીવન જીવવાનું છે, લગ્ન સંસાર બીજા ત્રીજા જે કંઈ આપણી ઈચ્છાઓ હોય એ બધી આપણે પ્રાપ્ત કરીએ ધર્મમાં રહીને. ખોટી અનીતિ દુરાચાર કંઈ નહીં, ભ્રષ્ટાચાર કરીને નહીં. આજે આપણા જે કૌટુંબિક ભાવનાઓ છે એક પણ રહી નથી. કૌટુંબિક ભાવનાઓ આજે છેને ભીને થઈ ગઈ છે. એકબીજાનું આચરણ પણ એટલું ખરાબ થઈ ગયું છે કે આ પ્રમાણે લગ્ન વ્યવહારો થાય છે પણ એની અંદર પ્રેમ એજ કે આત્મીયતા હોતી નથી, છૂટું થઈ જાય. ખરે ધર્મનું ખામી છે આપણામાં, નીતિનું આપણું ધોરણ નથી એટલે બધી વસ્તુ બને છે. તો એ પ્રમાણે ઈચ્છાઓ છે એ પણ ધર્મમાં રહીને કરો. એટલે ઈચ્છાઓની અંદર બધું સારું જીવન જીવાય, સારી રીતે જીવન જીવી શકે, થઈ શકે. છેલ્લો મોક્ષ કયો છે કે આ જીવન શરીર મળ્યું છે એમાં જે આત્મા છે એ આત્માના સ્વરૂપનું જ્ઞાન થાય અને પરમાત્માના સ્વરૂપનું જ્ઞાન થાય તો આપણે મોક્ષ થાય અને આપણી મુક્તિ થઈ શકે. કારણ કે આપણને જ્ઞાન નથી એટલે આ બધા દુઃખો અને સુખોની અંદર આપણે લેવાઈએ છીએ. સુખ આવે તો સારું લાગે, દુઃખ આવે તો જાય છે, પણ આત્માને છે તો સુખ દુઃખ કંઈ છે નહીં. એ તો પરમાત્માનું ચૈતન્ય સ્વરૂપ છે. એ સ્વરૂપની દ્રઢતા આપણને થાય તો પછી કંઈ ગમે તે હાન થાય, વૃદ્ધિ થાય, આપણને કંઈ મુશ્કેલીઓ આવે, સામાજિક આવે, દૈહિક આવે, સરકારી આવે, ગમે તે મુશ્કેલીઓની અંદર પણ એક જ કંઈ ભગવાન સારું કરે. ભગવાન કરતા છે, પોતાને કંઈ એનું દુઃખ થતું નથી. એ આપણા શાસ્ત્રોએ કહ્યું છે, ગીતાએ પણ આપણે કહ્યું છે કે આજમાં અમર અજર અમર સુખરૂપ સત્તારૂપ એવો આત્મા છે. એ આત્મા આપણું સ્વરૂપ છે અને એ સ્વરૂપની જ્યારે જ્ઞાન થાય ત્યારે દરેકની અંદર તમને ભગવાન દેખાશે, દરેકની અંદર તમને પ્રેમ થશે, દરેકને વિશે સદભાવ તમને રહેશે. પણ એ જ્ઞાન નથી એટલે લઈને આ આવો છે ને ફલાનો આવો છે ને આ નીચ છે ને આ ઊંચ છે ને આ નાતનો છે ને આ જાતનો છે ને આ ધર્મનો છે ને ફલાણા ધર્મનો છે એટલે આપણે ક્લેશનું કારણ બને. પહેલાંને તો બધામાં દિવ્યતા દેખાય એ આ અદ્ભુત જ્ઞાન આપણું ભારતીય છે. આપણે વેદોએ આપેલું છે, ઋષિમુનિએ આપ્યું છે, ભગવાન શ્રીજી મહારાજે પણ આપ્યું છે કે નિજાત્માનમ બ્રહ્મરૂપમ. પોતાની શિક્ષા આપ્યું કે પોતાના આત્માને બ્રહ્મરૂપ માનીને ભગવાનની ભક્તિ કરવાની. ભગવાન કોઈ થઈ શકતું નથી, ભગવાન તો એક જ છે. જુદા સ્વરૂપે આવીને લોકોને આપવા છે તો એ જેને વિશે શ્રદ્ધા હોય એને વિશે કરીને એ ભગવાનની ભક્તિ કરીને સુખ પામવાનું છે. અને એમના જે સંત છે એવા જે આધ્યાત્મિક રીતે એમને બહુ જ પોતે આગળ વધેલા છે એવા આધ્યાત્મિક પુરુષો પાસે જવાથી, એમનું સેવન કરવા થકી, એમનો આદેશ આ જીવમાં ઉતારવા થકી આપણને પરમાત્માની પ્રાપ્તિ થાય છે. અને આવું અદ્ભુત જે અવિનાશી સુખ છે અને આવું જ્ઞાન છે એ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. તો એવું દિવ્ય જ્ઞાન પ્રાપ્ત થાય એને માટે આપણે એ પ્રાપ્ત કરવાનું છે. અને એના થકી મોક્ષ એ ભગવાનને સંતરી થાય, એ જ્ઞાન પણ એમનાથી થાય છે અને મોક્ષ પણ એમનાથી થાય છે. એવા સંત મળે કાં ભગવાન મળે એનાથી પૃથ્વીમાં અનાજ પાકે, પાણીથી પાકે, અગર તો આપણે પાણી મૂકીને કરી શકીએ. પણ એ તરેથી એટલે જમીનમાંથી પાણી એની મેતે આવે, કાં ઉપર વરસાદ વરસે તો આ પાક થાય. એમ આપણો મોક્ષ, આપણું કલ્યાણ, આપણી આધ્યાત્મિકતાનું કારણ મુખ્ય એ ભગવાનને સંત છે. એ શાસ્ત્રોએ કહ્યું છે કે એવા સંત મળે તો આપણું કાર્ય થઈ જાય છે. અને આપણા જીવનની અંદર આવી આધ્યાત્મિકતા, ધર્મનીતિ, એની દ્રઢતા, શ્રદ્ધા, વિશ્વાસ ભગવાનમાં થાય છે અને આપણે સારી રીતે સારું જીવન જીવી શકીએ છીએ. તો આપણા જે આદર્શો છે, આપણી જે આધ્યાત્મિકતાઓ છે, એનો પણ એટલો પ્રસારણ થાય, એટલું આપણા જીવન દ્રઢતા થાય, એ માટેનો પણ આપણે જે કંઈ આપણો વ્યવહારિક સંસારિક ધંધા રોજગાર કાર્ય કરીએ છીએ એની સાથે આનું પણ આટલી વધારે મહત્ત્વ સમજીને એ પણ સાંજે સવારે મંદિરની પ્રાર્થના, ભગવાનના મંદિરના આખા ઘરની પ્રાર્થનાઓ કરવી, દરેકનું સારું થાય, ભલું થાય એવું પણ પ્રાર્થના કરવી, આપણે નીતિ નિયમનું ધોરણ આપણામાં દ્રઢ થાય એ પ્રાર્થના ભગવાને કરવી, આપણા ગ્રંથોનું થોડું વાંચન થાય, બધા ઘરના કુટુંબો ભેગા બેસો, ભેગા બેસીને આ થોડી વાત કરો તો આપણા બહેરા છોકરો પૂરું બધા થઈ જાય. પછી તમે કંઈ સમાજમાં જાઓ ત્યાં પણ આ જ વાત કરો. પાર્ટીઓમાં જઈએ છીએ, પાર્ટીઓમાં તો શું થાય તમે જાણો છો બધા, કે બસ પેલી મહેફિલો જોડવાની વાત છે, ત્યાં કંઈ આધ્યાત્મિક કે કંઈ કોઈ ન થાય. અત્યારે તો આપણું નીતિનું ધોરણ જરૂર નીચે જાય એવી રીતનું આચરણ છે, એટલે એ બધું કરવાની જરૂર નથી. એક જ છે કે જે તમે માનતા હોય એમાં જઈને પ્રાર્થના અને સારા વિચારો આપો, બધાને સારા માર્ગે ચડે એ માટેની વાત કરો, તો આપણું સમાજ સુધરશે, આપણું રાષ્ટ્ર સુધરશે, અને આપણે બધાને આ વાત કરવાથી સુખ ને શાંતિ થશે. એ જ વાત ભગવાન શ્રીજી મહારાજે એમના 500 સંતો એ પૃથ્વી પર આવીને આ લોકોને સંદેશો આપ્યો છે કે દરેક મનુષ્યો આપણે સદાચારી બને, ધર્મજ્ઞેવ સદાચાર અને નિર્વ્યસની જીવન. આપણામાં કોઈ વ્યસન જોઈએ નહીં. ભગવાને કહ્યું છે આપણે ખોરાકની જરૂર છે એ પુરુષાર્થ કરવાનો જમવા, એ ખોરાક વેજીટેરિયન આપણને આપ્યો છે. બીજી રીતે કે તમે આ પ્રમાણે કોઈ વ્યસન એટલે દારૂ છે, પછી સિગરેટો છે, અનેક ડ્રગ છે, આ બધા વ્યસનો છે, એનાથી પણ તમે બચશો તો પૈસો બચશે, પૈસો બચશે અને બુદ્ધિ સારી રહેશે. અને તે વ્યસનોથી શું, ઘરમાં તકરાર વારમાં કરતા જ્યાં જો ત્યાં ક્લેશ ને ક્લેશ થઈ જાય છે, તો એ બધું દૂર થઈ જાય. એટલા માટે બે વસ્તુ ભગવાન સ્વામિનારાયણ સંતો ગામોગામ ફરીને હજારો માણસોને એમના દુરાચાર મુકાયા, એમની અજ્ઞાનતા તે મટાડી દીધી, અને જે કંઈ અંદર લોકો માણસોને ખૂન કરતા, ચોરી કરતા, ધીંગાણા કરતા, હેરાન કરતા, પરેશાન કરતા, એમને ભક્તો બનાવ્યા. અને એ ભક્તો થઈને પોતાનું જીવન એવું કર્યું કે આજે એને પણ યાદ આપણે કરીએ એવા મહાન ભક્તો થઈ ગયા છે. તો કહેવાનું શું છે કે આપણે સાચા ભક્ત બનવું છે, સાચા ભક્ત બનીને આપણું સંસારી કાર્ય કરવાનું છે, અને સાથે સાથે ભગવાનની ભક્તિ કરીને ભગવાનના પદને પામવું છે. એ માટેનું આપણું જીવન થાય એ માટે આપણે બધા એ સમજીએ અને એક માર્ગે બધા ચાલવાનું બળ ભગવાન સર્વને આપે એ જ પ્રાર્થના.
આશીર્વાદમાં પરમ પૂજ્ય સ્વામીશ્રી આપણને ખૂબ ખૂબ પ્રેરણા આપી છે. આપણે સૌ એ મુજબ વર્તવા માટે પ્રતિજ્ઞા કરીએ. આજના દિવસે આપણે આભાર માનીએ છીએ આપણા માનવંતા મહેમાનોનો, શ્રી જજ સાહેબ અને મહાનુભાવો જે અહીંયા પધાર્યા એમનો આપણે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. આજના પ્રસંગના સ્પોન્સર્સનો પણ આપણે આભાર માનીએ છીએ. સાથે સાથે છેલ્લા 4 દિવસના ગ્રાન્ડ સ્પોન્સર તરીકે સાનોજે મંડળનો પણ આપણે આભાર માનીએ છીએ. સાનોજે મંડળ વતી પરમ ભક્તરાજ મનોજભાઈ અને પરમ ભક્તરાજ ચિરાગભાઈ એમ મંચ ઉપર પધારીને પરમ પૂજ્ય સ્વામીશ્રીના આશીર્વાદ લેશે. આપણે આભાર માનીએ છીએ કિશોર મંડળનો, કારણ કે એમણે સુંદર મજાનો કાર્યક્રમ અત્રે રજૂ કર્યો. એવી જ રીતે આવતીકાલે ભારતનો ભવ્ય વારસો જે બાળ ભક્તોએ દેખાડ્યો છે અત્યાર સુધીમાં, ભક્ત ધ્રુવ, શ્રવણ, નચિકેતા જેવા ભારતના એવા બાળ ભક્તો, એ લોકોએ જે આવી રીતે કાર્ય એનું જીવન એવું બનાવ્યું છે, એનો નૃત્ય નાટિકા દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ એ આવતીકાલે બાળ મંડળ દ્વારા આ જ હોલમાં આ જ સમયે રજૂ થવાનો છે. તો એ કાર્યક્રમમાં આપણે સૌ સમયસર આવી જઈએ. સાંસ્કૃતિક વિરાસત નામની નૃત્ય નાટિકા એ આવતીકાલે બાળ મંડળ આ જ હોલમાં આ જ ટાઈમે રજૂ કરવાના છે. સાંજે 5 થી 8 સુધીનો એ કાર્યક્રમ રહેશે. તો સૌ એમાં સમયસર હાજર રહે એ વિનંતી છે. અત્યારે આપણે અહીંથી આ સભા પૂર્ણ થયા બાદ બહાર જઈએ ત્યારે પ્રસાદ લેવાનું ચૂકીએ નહીં, અને પ્રસાદ લઈને જ આપણે સૌ ઘરે જઈએ એ સૌને વિનંતી છે.